प्रारंभिक संगीत एमपी3यां आहीं, एकत्रा ज्ञानागोष्ठी, अत्यारना जरूरी विचारोनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्रा एआईनी मददथी तैयार करवामां आव्यो छे। आप सौनुं स्वागत छे।
नमस्कार।
આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે દુનિયાભરમાં ખરેખર હલચલ મચાવી દીધી હતી, થોમસ પિકેટીનું પુસ્તક કેપિટલ ઇન ધ 21st સેન્ચુરી।
હા, ગુજરાતીમાં કહીએ તો 21મી સદીમાં મોડી।
બરાબર। અને આ પુસ્તક છે ને એક બહુ જ મૂળભૂત સવાલ પૂછે છે, જે આજે આપણા બધા માટે મને લાગે છે ખૂબ જ મહત્વનું છે।
કયો સવાલ?
સવાલ એ કે આજે આર્થિક અસમાનતા વધી રહી છે, એટલે કે અમીર વધુ અમીર ને ગરીબ ગરીબ રહી જાય છે કે એમની વચ્ચેનું અંતર વધતું જાય છે, તો શું આ મૂડીવાદનું મતલબ કેપિટલિઝમનું અનિવાર્ય પરિણામ છે એમ જ થવાનું, કે પછી આ એવી સ્થિતિ છે જેને આપણે સરકારો નીતિઓ દ્વારા બદલી શકીએ?
બરાબર। અને આ સવાલ ખરેખર અગત્યનો છે, કારણ કે આપણે રોજબરોજ જોઈએ છીએ આપણી આસપાસ કે સંપત્તિ અમુક લોકોના હાથમાં વધુને વધુ ભેગી થતી જાય છે એવું લાગે છે।
હા, દેખાય છે। તો
અને આ પુસ્તકની ખાસ વાત એ છે કે એ કોઈ હવામાં ગોળીબાર નથી કરતું, પણ લગભગ 3 સદીઓના નક્કર આંકડાઓ, હિસ્ટોરિકલ ડેટા એના આધારે આ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરે છે, એટલે જ આ પુસ્તક આટલું પ્રભાવશાળી બન્યું છે।
તો ચાલો જરા લેખકથી શરૂઆત કરીએ। કોણ છે આ થોમસ પિકેટી અને એમની વાતમાં એવું તો શું ખાસ છે?
થોમસ પિકેટી એ મૂળ ફ્રાન્સના અર્થશાસ્ત્રી છે, પેરિસ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પ્રોફેસર છે, અને એમની એક વાત બહુ નોંધપાત્ર છે કે એ બહુ જ નાની ઉંમરે, લગભગ 22 વર્ષના હતા ત્યારે જ, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી PhD કરીને પ્રોફેસર બની ગયેલા।
ફક્ત 22 વર્ષે? અચ્છા।
હા, પણ એનાથી એ વધુ મહત્વની વાત મારા મતે એમનો અભિગમ છે, એમની રીત છે।
એમનો અભિગમ કઈ રીતે અલગ છે બીજા અર્થશાસ્ત્રીઓથી?
જો, સામાન્ય રીતે ઘણા અર્થશાસ્ત્રીઓ ગાણિતિક મોડેલ્સ, થિયરી એના પર વધુ ફોકસ કરે છે।
હા, એ તો છે।
પિકેટી એનાથી અલગ ઐતિહાસિક ડેટા, એટલે કે વાસ્તવિક ભૂતકાળના આંકડાઓ, એના પર ખૂબ જ ભાર મૂકે છે। એમણે એમેન્યુએલ સેસ જેવા એમના સાથીઓ સાથે મળીને લગભગ 300 વર્ષના અને 20થી વધુ દેશોના આવક અને સંપત્તિના આંકડા ભેગા કર્યા અને એનું વિશ્લેષણ કર્યું। આટલા મોટા પાયે આવું કામ પહેલા લગભગ થયું જ નહોતું।
ઓ, એટલે કે ખાલી થિયરી નહીં પણ ઇતિહાસના અરીસામાં જોઈને આર્થિક સવાલોના જવાબ શોધ્યા છે એમણે।
બિલકુલ। અને એટલું જ નહીં, એ જરૂર પડે ને તો સમાજશાસ્ત્ર અને ક્યારેક તો જેન ઓસ્ટિન કે બાલઝાક જેવા લેખકોના સાહિત્યનો પણ સંદર્ભ લે છે।
સાહિત્યનો? અર્થશાસ્ત્રના પુસ્તકમાં?
હા, આ એ બતાવે છે કે તેઓ આર્થિક મુદ્દાઓને ફક્ત આંકડા તરીકે નથી જોતા, પણ સમાજ પર એની શું અસર થાય છે, લોકોના જીવન પર શું અસર થાય છે એ દ્રષ્ટિએ જુએ છે। અને એમનો પ્રયાસ એ પણ રહ્યો છે કે અર્થશાસ્ત્ર જેવો આમ થોડો ગહન વિષય એને સામાન્ય લોકો સુધી પહોંચાડી શકાય। તો આજે બહુ પરિમાણીય અને ડેટા આધારિત અભિગમ છે ને, એ જ એમના તારણોને આટલા વજનદાર બનાવે છે।
બહુ રસપ્રદ। તો આટલી બધી મહેનત અને સંશોધન પછી આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે, મતલબ એનો સેન્ટ્રલ આઈડિયા શું છે? પિકેટી આપણનું શું કહેવા માંડે છે?
પુસ્તકનો જે સાર છે ને, એ બહુ સરળ લાગતા પણ અત્યંત શક્તિશાળી સૂત્રમાં સમાયેલો છે, RG।
RG એટલે?
અહીં R એટલે મૂડી પર મળતા વળતરનો સરેરાશ વાર્ષિક દર, રેટ ઓફ રિટર્ન ઓન કેપિટલ, એટલે કે તમારી જે સંપત્તિ છે, રોકાણો છે, એના પર તમને દર વર્ષે સરેરાશ કેટલા ટકા રિટર્ન મળે છે।
ઓકે, અને જી?
અને જી એટલે અર્થતંત્રનો વાર્ષિક વૃદ્ધિ દર, ઇકોનોમિક ગ્રોથ રેટ, એટલે કે દેશની કુલ આવક, નેશનલ ઇન્કમ, એ દર વર્ષે કેટલા ટકા વધે છે।
તો RG આનો સીધો અર્થ શું થયો?
આનો સીધો અને સચોટ અર્થ એ છે કે લાંબા સમયગાળા માટે જો મૂડી પર મળતું વળતર, એટલે કે R, દેશના આર્થિક વિકાસ દર G કરતા સતત વધારે રહે, તો સંપત્તિ વધુને વધુ અમુક લોકોના હાથમાં જ એકઠી થતી જાય છે। સાદી ભાષામાં કહીએ તો જે લોકો પાસે પૈસા છે એમ કહીએ, એમની સંપત્તિ દેશની સરેરાશ કમાણી કરતાં વધુ ઝડપથી વધે છે।
એકાદ ઉદાહરણથી સમજાવશો, જરા વધુ સ્પષ્ટ થાય।
ચોક્કસ। ધારો કે દેશની અર્થવ્યવસ્થા વર્ષે 2% ના દરે વધી રહી છે,
એટલે જી ઇઝ ઇક્વલ ટુ 2%.
બરાબર.
પણ જો તમારી પાસે જે સંપત્તિ છે, શેર, બોન્ડ, રિયલ એસ્ટેટ વગેરે, એના પર તમને સરેરાશ 5% વળતર મળે છે, એટલે કે આર ઇઝ ઇક્વલ ટુ 5%.
ઓકે, આર ઇઝ ઇક્વલ ટુ 5, જી ઇઝ ઇક્વલ ટુ 2.
તો દેખીતું છે કે તમારી સંપત્તિ દેશની સરેરાશ આવક કરતાં ઘણી ઘણી ઝડપથી વધશે.
હા, બમણાથી પણ વધુ ઝડપે.
બરાબર.
આનાથી શું થાય? જે લોકો પાસે પહેલેથી મૂડી છે અને જે લોકો મુખ્યત્વે પોતાના પગાર પર, પોતાની મહેનતની કમાણી પર નિર્ભર છે, એમની વચ્ચેનું અંતર સમય જતાં વધતું જ જાય. પિકેટ્ટી કહે છે કે આ કોઈ અકસ્માત નથી, પણ મૂડીવાદની જો એને રેગ્યુલેટ ન કરવામાં આવે તો એની આંતરિક વ્યવસ્થાનું જ એક લક્ષણ છે.
વાહ. એટલે પુસ્તકનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે લાંબા ગાળે મૂડીવાદ આપણાને વધુ સમાનતા તરફ લઈ જાય છે કે પછી વધુ અસમાનતા તરફ.
અને પિકેટ્ટીનું તારણ શું નીકળે છે?
એમનું તારણ સ્પષ્ટ છે કે જો કોઈ મોટા બાહ્ય આંચકા ન આવે, જેમ કે વિશ્વયુદ્ધો થયા હતા અથવા તો સરકાર દ્વારા સભાનપણે કોઈ નીતિગત હસ્તક્ષેપ કરવામાં ન આવે, જેમ કે પ્રગતિશીલ કરવેરા, તો મૂડીવાદની ગાડી, એમ કહીએ તો, સ્વાભાવિક રીતે જ અસમાનતાની દિશામાં દોડે છે.
કારણ કે પેલું આર મોટા ભાગે જી કરતા વધારે રહે છે.
બરાબર. કારણ કે આર મોટા ભાગના ઇતિહાસમાં જી કરતા વધારે રહ્યો છે, એટલે ભૂતકાળમાં જે સંપત્તિ ભેગી થયેલી છે એ વર્તમાન સમયમાં મહેનત કરીને કમાયેલી આવક કરતા વધુ ઝડપથી વધે છે.
આ ખરેખર વિચારવા જેવી વાત છે. તો પિકેટ્ટી આ તારણ પર પહોંચ્યા કેવી રીતે? પુસ્તકમાં જરા ઊંડા ઉતરીએ. એમણે આખી વાત માંડી કેવી રીતે છે? શરૂઆતમાં કયા બેઝિક કોન્સેપ્ટ્સ ક્લિયર કરે છે?
હા, શરૂઆતમાં પુસ્તકના પહેલા ભાગમાં એ બે મૂળભૂત ખ્યાલો સ્પષ્ટ કરે છે. એક છે આવક, ઇન્કમ, અને બીજું છે મૂડી અથવા સંપત્તિ, કેપિટલ, વેલ્થ.
એનો ફરક શું? આવક એ એક પ્રવાહ છે, એક ફ્લો છે, જેમ કે તમારો માસિક પગાર કે ધંધાનો નફો દર મહિને, દર વર્ષે આવે છે.
બરાબર.
જ્યારે મૂડી એ એક સ્ટોક છે, એટલે કે કોઈ એક ચોક્કસ સમયે તમારી પાસે કુલ કેટલી સંપત્તિ છે. તમારી બચત, તમારું મકાન, જમીન, શેરબજારમાં રોકાણ વગેરે. આ બંને વચ્ચેનો સંબંધ સમજવો બહુ જરૂરી છે.
અને આ સંબંધમાં બીજો કયો મહત્વનો ખ્યાલ આવે છે?
બીજો મહત્વનો ખ્યાલ છે મૂડી આવક ગુણોત્તર, કેપિટલ ઇન્કમ રેશિયો. પિકેટ્ટી અને બીટા કહે છે.
બીટા?
હા, બીટા. આ ગુણોત્તરે બતાવે છે કે દેશની કુલ સંપત્તિ, કુલ મૂડી, એ એની એક વર્ષની રાષ્ટ્રીય આવક કરતાં કેટલા ગણી છે. જેમ કે જો કોઈ દેશનો બીટા 600% હોય તો એનો મતલબ કે એ દેશની કુલ સંપત્તિ એની વાર્ષિક રાષ્ટ્રીય આવક કરતાં 6 ગણી છે.
ઓકે, 6 વર્ષની આવક બરાબરની સંપત્તિ.
હા, અને આ આંકડો, આ બીટા, સમય જતાં કેવી રીતે બદલાય છે એ સમજવો અસમાનતાની આખી ડાયનેમિક સમજવા માટે ચાવીરૂપ છે.
તો આ ગુણોત્તર, આ બીટા, એ સમય જતાં કેવી રીતે બદલાયો છે, એમાં શું જોવા મળ્યું પિકેટ્ટીને?
અહીં પિકેટ્ટીનો એક બહુ મોટો ઐતિહાસિક દાવો આવે છે. એમણે બતાવ્યું કે પશ્ચિમી દેશોમાં છેલ્લા 200-300 વર્ષમાં આ મૂડીયાવક ગુણોત્તર, બીટાનો ઇતિહાસ જોઈએ ને, તો એ એક યુ આકારનો વળાંક બનાવે છે.
યુ શેપ? કઈ રીતે?
એટલે કે 19મી સદીમાં અને 20મી સદીની શરૂઆતમાં આ ગુણોત્તર ઘણો ઊંચો હતો, લગભગ 6-7 ગણો, મતલબ સંપત્તિ આવક કરતાં 6-7 ગણી હતી. પછી 1914થી 1970-80 સુધી બે વિશ્વયુદ્ધો થયા, મોટી આર્થિક મંદી આવી, અને એ પછી જે સરકારી નીતિઓ આવી એ બધાને કારણે આ ગુણોત્તર ઘટી ગયો, લગભગ 2-3 ગણો થઈ ગયો.
અચ્છા, ઘણો ઓછો થઈ ગયો.
હા, પણ 1980 પછી એ ફરીથી સતત વધી રહ્યો છે અને હવે ફરીથી પાછો 19મી સદીના લેવલ તરફ જઈ રહ્યો છે.
એટલે આપણે પાછા એ જ ઊંચી સંપત્તિવાળા યુગ તરફ જઈ રહ્યા છીએ. પણ આ યુ વળાંકનું કારણ શું? શા માટે સંપત્તિ પહેલા ઘટી અને હવે ફરી વધી રહી છે?
અહીં પિકેટ્ટી એક બીજો મહત્વનો સંબંધ સમજાવે છે. એને એ બીજો મૂળભૂત નિયમ કહે છે. પણ આપણે સૂત્ર કરતાં એના અર્થ પર ધ્યાન આપીએ.
હા, સરળ ભાષામાં
એ કહે છે કે લાંબા ગાળે આ મૂડી આવક ગુણોત્તર, બીટા, મુખ્યત્વે બે બાબતો પર આધાર રાખે છે. એક, દેશનો બચત રેટ, સેવિંગ્સ રેટ, લોકો કેટલું બચાવે છે, અને બીજું, દેશનો આર્થિક વૃદ્ધિદર, ગ્રોથ રેટ,
બચત અને વૃદ્ધિ. ઓકે,
હવે જો લોકો બચત કરવાનું ચાલુ રાખે એટલે કે એસ સ્થિર રહે, પણ દેશનો આર્થિક વિકાસ ધીમો પડી જાય એટલે કે જી ઘટે, જેવું કે અત્યારે ઘણા વિકસિત દેશોમાં થઈ રહ્યું છે અને કદાચ ભવિષ્યમાં બીજા દેશોમાં પણ થાય, તો શું થાય?
શું થાય?
તો ભૂતકાળમાં જે સંપત્તિ ભેગી થયેલી છે એટલે કે બીટા, એ વર્તમાન આવકની સરખામણીમાં આપોઆપ વધુ મહત્વની બની જાય છે, એટલે કે બીટા વધે છે. ધીમો ગ્રોથ રેટ ઊંચા કેપિટલ ઇન્કમ રેશિયો તરફ દોરી જાય છે.
અને આનો સીધો સંબંધ પેલા આરજી સાથે છે, ખરું ને?
બરાબર, કારણ કે જ્યારે ધીમા વૃદ્ધિદર જીને કારણે મૂડી આવક ગુણોત્તર બીટા વધે છે, અને જો મૂડી પર વળતરનો દર આર પ્રમાણમાં ઊંચો જ રહે જેમ કે ઐતિહાસિક રીતે રહ્યું છે, તો શું થાય?
તો અસમાનતા વધે.
હા, તો રાષ્ટ્રીય આવકનો મોટો ને મોટો હિસ્સો શ્રમ કરનારાઓ એટલે કે પગારદાર વર્ગને બદલે મૂડી માલિકો, સંપત્તિ ધારકો પાસે જવા લાગે છે, અને આનાથી આવકની અસમાનતા વધે છે. આ પિકેટ્ટીનો મુખ્ય તર્ક છે, જે એ આંકડાઓ દ્વારા સાબિત કરે છે.
તો આનો મતલબ એ થયો કે પહેલી 20મી સદીના મધ્યમાં જે અસમાનતા ઘટી હતી એ કોઈ કુદરતી પ્રક્રિયા નહોતી, કોઈ આર્થિક ચમત્કાર નહોતો?
બિલકુલ નહીં. પિકેટ્ટી બહુ ભારપૂર્વક કહે છે કે એ સમયગાળો જે હતો ને, લગભગ 1930થી 1980 સુધીનો, એક અપવાદ હતો, એક્સેપ્શન હતો, એ મૂડીવાદનો સહજ સ્વભાવ નહોતો.
અચ્છા,
એ ઘટાડો યુદ્ધોમાં થયેલા સંપત્તિના વિનાશ, ફુગાવો અને સૌથી મહત્વનું પ્રગતિશીલ કરવેરા એટલે કે ઊંચી આવક પર બહુ ઊંચો ટેક્સ, અને બીજી ઘણી સરકારી નીતિઓને કારણે થયો હતો. જેવી આ નીતિઓ ઢીલી પડી અને યુદ્ધના આંચકા દૂર થયા, અસમાનતા ફરીથી વધવા લાગી. એ જ યુ વળાંકનો બીજો છેડો.
આ તો ઇતિહાસને જોવાની એક સાવ અલગ જ દ્રષ્ટિ છે. આ સંદર્ભમાં પેલો પેટ્રિમોનિયલ કેપિટલિઝમનો ખ્યાલ શું છે, એ શું કહેવા માંગે છે?
પેટ્રિમોનિયલ કેપિટલિઝમ, પેટ્રિમોનિયલ એટલે વારસો. તો આ એવી આર્થિક વ્યવસ્થા છે જ્યાં વારસાગત સંપત્તિનું મહત્વ વ્યક્તિએ પોતાની મહેનતથી કમાયેલી આવક કરતાં વધી જાય છે.
ઓહ,
પિકેટી કહે છે કે આપણે ફરી એ યુગ તરફ જઈ રહ્યા છીએ જ્યાં વારસો બહુ મહત્વનો બની જાય છે. જ્યારે આર સતત જી કરતાં વધારે હોય ત્યારે શું થાય? વારસામાં મળેલી સંપત્તિ પેઢી દર પેઢી વધતી જ જાય છે, અને સમાજમાં ઉચ્ચ સ્થાનો પર પહોંચવા માટે કોનો દીકરો કે દીકરી છો એ કદાચ તમે કેટલા હોશિયાર છો કે કેટલી મહેનત કરો છો એના કરતાં વધુ મહત્વનું બની જાય.
આ તો બહુ ગંભીર વાત કહેવાય. અને આમાં સુપર મેનેજર્સ અને રેન્ટિયર્સ એ કોણ છે, એ શું ફરક છે?
પિકેટી જે ટોચની આવક ધરાવનારા લોકો છે એમાં બે મુખ્ય પ્રકાર જુએ છે. એક છે રેન્ટિયર્સ, ફ્રેન્ચ શબ્દ છે, એનો અર્થ થાય એવા લોકો જે મુખ્યત્વે પોતાની મૂડી પર મળતા વળતર જેમ કે વ્યાજ, ભાડું, ડિવિડન્ડ એના પર જીવે છે. મોટાભાગે આ સંપત્તિ વારસાગત હોય છે અથવા લાંબા સમયથી ભેગી કરેલી હોય છે.
ઓકે, એટલે મૂડીમાંથી કમાનારા.
હા, અને બીજા છે સુપર મેનેજર્સ. આ એવા લોકો છે જેઓ ખૂબ જ ઊંચા પગાર અને બોનસ મેળવે છે. આ એમની શ્રમ આવક કહેવાય પણ અતિશય ઊંચી હોય છે. જેમ કે મોટી કંપનીઓના ટોપના એક્ઝિક્યુટિવ્સ, સીઈઓ.
હા, જેમના પગાર કરોડોમાં હોય છે.
બરાબર. પિકેટી સ્વીકારે છે કે ખાસ કરીને અમેરિકામાં આ સુપર મેનેજર્સના ઉદયે તાજેતરની આવક અસમાનતામાં મોટો ભાગ ભજવ્યો છે, પણ એ સાથે ચેતવણી પણ આપે છે.
શું?
કે લાંબા ગાળે આ સુપર મેનેજર્સ જે કમાણી કરે છે એ પણ આખરે તો મૂડીમાં જ ફેરવાઈ જશે, અને એ પણ એમના વારસદારોને મળશે. એટલે આખરે તો એ વારસાગત સંપત્તિના મહત્વને જ વધુ મજબૂત કરશે, સિવાય કે નીતિઓ બદલવામાં આવે.
ઠીક છે, તો જો સમસ્યા આટલી ગંભીર છે અને મૂડીવાદ જો કોઈ પગલાં ન લેવાય તો સ્વાભાવિક રીતે અસમાનતા તરફ જ દોરી જાય છે, તો પિકેટી શું ઉપાય સૂચવે છે? શું આનો કોઈ ઉકેલ છે? શું શિક્ષણ અને તકો વધારવાથી આ સમસ્યા હલ નહીં થાય, ઘણા લોકો એમ કહે છે?
પિકેટી માને છે કે શિક્ષણ અને યોગ્યતા, મેરિટોક્રસી એ જરૂરી છે, એના વગર ચાલે નહીં, પણ એ પૂરતા નથી.
પૂરતા નથી કેમ?
કારણ કે તેની મૂળભૂત ગતિશીલતા આરજીવાળી એ જો ચાલુ રહે તો માત્ર શિક્ષણ વધારવાથી સંપત્તિનું જે કેન્દ્રીકરણ થાય છે એ અટકશે નહીં. હા, શિક્ષણથી લોકો વધુ કમાતા થશે, પણ જેમણે શિક્ષણ દ્વારા સારી કમાણી કરી છે એમની સંપત્તિ પણ આખરે તો આરના દરે જ વધશે. પણ જેમની પાસે પહેલેથી જ ઘણી વધારે સંપત્તિ છે એમનો આધાર જ એટલો મોટો છે કે એમની સંપત્તિનો વધારો નિરપેક્ષ રીતે ઘણો વધારે હશે. એટલે અંતર ઘટવાને બદલે વધી શકે છે.
તો પછી નક્કર ઉપાય શું કરવું જોઈએ?
પિકેટી મુખ્યત્વે 2-3 દિશામાં ઉપાયો સૂચવે છે. પહેલું, સામાજિક રાજ્ય, સોશિયલ સ્ટેટને મજબૂત બનાવવું, એટલે કે શિક્ષણ, આરોગ્ય, પેન્શન જેવી સાર્વજનિક સેવાઓ પર સરકાર દ્વારા વધુ ખર્ચ કરવો અને એની ગુણવત્તા સુધારવી જેથી સામાન્ય માણસને સપોર્ટ મળે.
ઓકે, બીજું.
બીજું, પ્રગતિશીલ કરવેરા, પ્રોગ્રેસિવ ટેક્સેશનનો આક્રમક ઉપયોગ કરવો.
પ્રગતિશીલ કરવેરા એટલે
ઇનહેરિટન્સ ટેક્સ લેવો. પિકેટી વારસાવેરા પર બહુ ભાર મૂકે છે.
વારસાવેરો ભારતમાં તો હતું પણ હવે નથી.
હા, અને એમનો ત્રીજો અને સૌથી ચર્ચાસ્પદ પ્રસ્તાવ છે
જેની બહુ ચર્ચા થઈ હતી.
હા, એ છે વૈશ્વિક મૂડીકર, ગ્લોબલ ટેક્સ ઓન કેપિટલ.
ગ્લોબલ ટેક્સ ઓન કેપિટલ, આ શું છે?
આ એક એવો વાર્ષિક કર છે જે વ્યક્તિની કુલ નેટવર્થ એટલે કે એની બધી જ સંપત્તિ એના પર લાગે, ભલે એ સંપત્તિ દુનિયામાં ગમે ત્યાં રોકાયેલી હોય.
પણ આ શક્ય છે? દુનિયાના બધા દેશો આના પર સહમત થાય?
પિકેટી પોતે સ્વીકારે છે કે આ રાજકીય રીતે અત્યંત મુશ્કેલ છે, લગભગ યુટોપિયન એટલે કે આદર્શવાદી કહી શકાય એવો વિચાર લાગે છે. પણ એમનો તર્ક એ છે કે આજના ગ્લોબલાઇઝેશનના યુગમાં જ્યાં પૈસા બહુ સરળતાથી એક દેશમાંથી બીજા દેશમાં ફરી શકે છે, ટેક્સ હેવન્સમાં છુપાવી શકાય છે.
હા, એ સમસ્યા તો છે જ.
અને નાણાકીય પારદર્શિતા લાવવા માટે બધા દેશોએ ભેગા મળીને આંતરરાષ્ટ્રીય સહકારથી આવો કોઈ કર વિચારવો જરૂરી બની શકે છે, ભલે શરૂઆતમાં નાના પાયે હોય.
આ ખરેખર મોટા અને એમ કહીએ તો ક્રાંતિકારી વિચારો છે. ચાલો હવે આખા પુસ્તકના કેટલાક જે મુખ્ય સંદેશાઓ છે, જે કી ટેકઅવેઝ છે, એને ફરી એકવાર યાદ કરી લઈએ, જે શ્રોતાઓને ખાસ યાદ રાખવા જેવા છે.
ચોક્કસ. પહેલો અને સૌથી કેન્દ્રવર્તી વિચાર તો એ જ છે, આર વર્ગ એ મૂડીવાદનું એક આંતરિક લક્ષણ છે જે અસમાનતા વધારે છે, સિવાય કે એને સભાનપણે નિયંત્રિત કરવામાં આવે. આ સમજવું બહુ જરૂરી છે. એ ભ્રમમાંથી બહાર નીકળવું પડે કે વિકાસનો લાભ આપોઆપ ટપકીને નીચે બધા સુધી પહોંચી જશે.
બરાબર. બીજો મહત્વનો મુદ્દો જે મને લાગ્યો એ છે કે 20મી સદીનો જે મધ્યભાગ હતો, જ્યારે અસમાનતા ઓછી હતી, એક ઐતિહાસિક અપવાદ હતો, એક્સેપ્શન હતો. એ યુદ્ધો અને ખાસ નીતિઓનું પરિણામ હતું. એ સમય પાછો આપોઆપ નહીં આવી જાય.
સાચી વાત. અને આ ભારત જેવા વિકાસશીલ દેશ માટે પણ એટલું જ મહત્વનું છે. જ્યાં આપણે આઝાદી પછી સમાજવાદી ઢબની નીતિઓ જોઈ અને પછી 1991 પછી ઉદારીકરણ આવ્યું અને હવે અસમાનતા વધી રહી છે એવી ચર્ચાઓ થાય છે.
હા, ત્રીજો વિચાર કયો ગણાય?
ત્રીજો વિચાર છે પેટ્રીમોનિયલ કેપિટલિઝમનું પુનરાગમન, એટલે કે વારસાગત સંપત્તિનું મહત્વ ફરીથી વધી રહ્યું છે. આનો સીધો અર્થ એ છે કે તમે ક્યાં જન્મ્યા છો એ કદાચ તમે શું કરો છો એના કરતા ભવિષ્યમાં વધુ મહત્વનું બની શકે છે.
અને ગુજરાત કે ભારતમાં જ્યાં કૌટુંબિક વ્યવસાયો વારસાનું આટલું બધું મહત્વ છે, ત્યાં તો આ વિચાર સામાજિક ગતિશીલતા, સોશિયલ મોબિલિટી પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
ચોક્કસ.
અને ચોથો સંદેશ શું છે?
ચોથો સંદેશ એકદમ સ્પષ્ટ છે. અસમાનતા અનિવાર્ય નથી, એ કોઈ કુદરતી નિયમ નથી, પણ તે રાજકીય અને નીતિગત પસંદગીઓનું પરિણામ છે. જો સમાજ ઈચ્છે, જો લોકો ઈચ્છે, તો તે દિશા બદલી શકે છે. પિકેટી પોતે સંપૂર્ણ નિરાશાવાદી નથી. એ માને છે કે લોકશાહી ચર્ચા અને યોગ્ય નીતિઓ દ્વારા આપણે વધુ સમાનતાવાળો સમાજ બનાવી શકીએ છીએ.
એટલે કે બધું આપણા હાથમાં છે જો આપણે નક્કી કરીએ તો.
હા, ઘણે અંશે. આ પુસ્તકમાં એવા ઘણા વાક્યો છે જે ખરેખર વિચારવા મજબૂર કરે.
હા, કેટલાક યાદગાર વિચારો ટાંકી શકાય.
જેમ કે પિકેટી કહે છે તેમ, જ્યારે આર જી હોય ત્યારે મૂડીવાદ આપોઆપ એવી અસમાનતાઓ પેદા કરે છે જે લોકશાહીના મેરિટોક્રેટિક એટલે કે યોગ્યતા આધારિત મૂલ્યોને નબળા પાડે છે.
મતલબ જ્યારે વારસો જ બધું નક્કી કરવા લાગે ત્યારે મહેનત અને પ્રતિભાનું મહત્વ ઘટી જાય છે, એવું?
બરાબર, એ જ કહેવા માંગે છે.
અને પેલું રૂપક તો બહુ જ જબરદસ્ત છે, ભૂતકાળ ભવિષ્યને ખાઈ જાય છે. પાસ્ટ ડિવાઉર્સ ધ ફ્યુચર.
ખરેખર બહુ શક્તિશાળી વાક્ય છે. એનો અર્થ એ છે કે ભૂતકાળમાં જે સંપત્તિ ભેગી થઈ ગઈ છે એ એટલી શક્તિશાળી બની જાય છે કે તે વર્તમાન અને ભવિષ્યની પેઢીઓ માટે નવી તકોનું સર્જન મુશ્કેલ બનાવી દે છે. કારણ કે નવી કમાણી નવો ગ્રોથ એ જૂની સંચિત સંપત્તિની વૃદ્ધિ સામે ટકી શકતી નથી.
કરવેરા વિશે પણ એમનો એક મજબૂત વિચાર છે. કરવેરા વિના સમાજનું કોઈ સામાન્ય ભાગ્ય નથી. ટેક્સ ઇઝ વોટ હોલ્ડ્સ સોસાયટી ટુગેધર, એવું કંઈક.
હા, આ બતાવે છે કે ટેક્સ એ ખાલી સરકારના ખર્ચા કાઢવા માટે પૈસા ઉઘરાવવાનું સાધન નથી, પણ એક સામાજિક કરાર છે. સમાજ તરીકે આપણે કેવા મૂલ્યો ઈચ્છીએ છીએ, સંસાધનોનું વિતરણ કેવી રીતે કરવા માંગીએ છીએ, એ નક્કી કરવાનું એક લોકશાહી સાધન છે.
અને છેલ્લે પેલી ચેતવણી કે આપણે હાથ પર હાથ ધરીને બેસી ન રહેવું જોઈએ. અસ્થિરતા સર્જનાર અસમાનતાવાદી પરિબળોને કાયમ માટે પ્રભુત્વ મેળવતા અટકાવવા માટે કોઈ કુદરતી સ્વયંસ્ફુરિત પ્રક્રિયા નથી.
મતલબ કોઈ ઓટોમેટિક કરેક્શન નહીં થાય. બજાર પર બધું છોડી દેવાથી સમાનતા આપોઆપ નહીં આવી જાય. જો આપણે એ દિશામાં જવું હોય તો સક્રિય રીતે જાણી જોઈને પગલાં લેવા પડશે.
આ બધા વિચારો ખૂબ ગહન છે, પણ શું આનો આપણા રોજિંદા જીવન સાથે, પ્રેક્ટિકલ લાઈફ સાથે કોઈ સંબંધ છે? આપણે આમાંથી શું શીખી શકીએ?
ચોક્કસ છે. વ્યક્તિગત સ્તરે જોઈએ તો પેલો આરજીનો સિદ્ધાંત આપણને બચત અને રોકાણના મહત્વ વિશે વિચારવા પ્રેરે છે.
પર્સનલ ફાઇનાન્સ માટે,
હા, એ સમજાવે છે કે લાંબા ગાળે ફક્ત પગાર વધારા પર જ આધાર રાખવા કરતાં થોડી થોડી સંપત્તિનું સર્જન કરવું, ઇન્વેસ્ટ કરવું એ શા માટે ફાયદાકારક હોઈ શકે છે. અલબત્ત બધા માટે રોકાણ કરવું શક્ય નથી હોતું, પણ આ વિચાર નાણાકીય આયોજનને એક નવો પરિપ્રેક્ષ્ય જરૂર આપે છે.
બરાબર.
અને સામાજિક અને રાજકીય સ્તરે આ પુસ્તક આપણને કઈ રીતે ઉપયોગી થાય?
અહીં આ પુસ્તક આપણને વધુ જાણકાર નાગરિક બનાવે છે. જ્યારે આપણે સમાચારોમાં, ચર્ચાઓમાં કરનીતિઓ વિશે સાંભળીએ, જેમ કે સંપત્તિ કર લગાવવો જોઈએ કે નહીં, વારસાવેરો ફરી લાવવો જોઈએ કે નહીં, અમીરો પર વધુ ટેક્સ નાખવો જોઈએ કે નહીં,
હા, આ બધી ચર્ચાઓ તો ચાલતી જ રહે છે,
ત્યારે આપણે સમજી શકીએ છીએ કે આ ચર્ચાઓની પાછળ કયા તર્ક હોઈ શકે છે અને આ નીતિઓ પેલી આરજીની ગતિશીલતાને કેવી રીતે અસર કરી શકે છે. પિકેટ્ટીનું વિશ્લેષણ આપણને આ બધી સ્થાનિક ચર્ચાઓને એક મોટા વૈશ્વિક સંદર્ભમાં જોવામાં મદદ કરે છે.
અને વૈશ્વિક દ્રષ્ટિએ શું સમજાય છે? એ આપણને સમજાવે છે કે અસમાનતા એ ખાલી કોઈ એક દેશની, જેમ કે ભારત કે અમેરિકાની સમસ્યા નથી, પણ એ એક વૈશ્વિક પ્રવાહ છે, ગ્લોબલ ટ્રેન્ડ છે. તે ટેક્સ હેવન્સ જેવી સમસ્યાઓ શા માટે આટલી વિકટ છે અને શા માટે આંતરરાષ્ટ્રીય સહકાર, જેમ કે વૈશ્વિક કર સંધિઓ જરૂરી છે, તે સમજાવે છે, ભલે હાંસલ કરવું અત્યંત મુશ્કેલ હોય.
ખરેખર આ એક એવી ચર્ચા છે જે આપણને આપણા સમાજ અને આપણી અર્થવ્યવસ્થા વિશે બહુ મૂળભૂત રીતે વિચારવા મજબૂર કરે છે. આ પુસ્તક અને આપણી આ આખી વાતચીતમાંથી તમને વ્યક્તિગત રીતે કઈ વાત સૌથી વધુ પ્રભાવિત કરી ગઈ?
મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ હતી કે કેવી રીતે ઇતિહાસ અને નક્કર આંકડાઓનો ઉપયોગ કરીને એક જટિલ લાગતો આર્થિક સિદ્ધાંત આરજી ને આટલી સ્પષ્ટતાથી રજૂ કરી શકાય છે અને એના દ્વારા વર્તમાન અને ભવિષ્ય પર આટલો મોટો પ્રકાશ પાડી શકાય છે. તે એ પણ સતત યાદ અપાવે છે કે આર્થિક નિયતિ, ઇકોનોમિક ડેસ્ટિની, એ કોઈ પથ્થરની લકીર નથી, પણ એ ઘણી હદે આપણી પસંદગીઓ અને આપણી નીતિઓ પર આધાર રાખે છે.
અને મારા માટે જે વાત સૌથી વધુ ચોંકાવનારી અને યાદ રાખવા જેવી લાગી એ હતી કે પેલો 20મી સદીનો જે સમાનતાનો કહેવાતો સમયગાળો હતો, એક અપવાદ હતો, નિયમ નહીં. આપણે ઘણીવાર એવું માની લઈએ છીએ કે સમય જતાં બધું સારું જ થશે, વિકાસ થશે એટલે આપોઆપ સમાનતા આવશે, પણ પિકેટ્ટીના પુરાવા બતાવે છે કે ના, એવું નથી. સમાનતા માટે સતત જાગૃત રહેવું પડે છે અને સભાન પ્રયત્ન કરવો પડે છે. એ આપોઆપ નથી આવતી.
સાચી વાત. આ પુસ્તક ભલે થોડું લાંબુ અને જટિલ લાગે, પણ એનો મૂળ સંદેશ ખરેખર સ્પષ્ટ છે અને આપણને બધાને વિચારતા કરી મૂકે એવો છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.